समय सार भगवान कुमकुंदाचार्य रचित समय सार तथा भगवान अमृत चंद्राचार्य रचित आत्मख्याति एनो आपणे स्वाध्याय करीए छीए। એમાં ગાથા 100મી ચાલે છે, કર્તા કર્મ અધિકારમાં ગાથા 100। એમાં ગાથાર્થ ટીકા ભાવાર્થ એ આપણે કર્યું છે, એનું સહેજ પુનરાવર્તન કરી અને પછી આપણે 100મી ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવના પ્રવચનમાંથી કેટલાક અંશો લઈએ। ગાથા 100માં મૂળ વાત એ આવી કે જીવ છે તે આ બીજા બધા પદાર્થો ઘટપટ આવી એનો એ કરતા નથી, એને એ કરતો નથી, એટલે એને પણ નથી કરતો અને ક્રોધ આદિકને પણ કરતો નથી, એ એનું કાર્ય નથી। ખરેખર જે ઘટપટ આદિ પદાર્થો એટલે પરદ્રવ્ય છે, એ પરદ્રવ્ય એ કંઈ જીવનું કાર્ય નથી, એમાં કંઈ જીવ કરતો નથી। અને એ જ રીતે ક્રોધ આદિક જે પુદ્ગળ પરિણામ કયા એને માટે પણ અહીંયા એમ કહ્યું કે એને પણ એ કરતો નથી। કેમ કરતો નથી? કે જો એ કરતો હોય તો એમાં વ્યાપક ભાવ હોવો જોઈએ, એટલે કે આત્મા એમાં વ્યાપે તો કરે। એને ઘડો કરવો હોય તો એને માટીની પર્યાય જે ઘડારૂપે થાય છે એમાં આત્માએ પહોંચવું પડે, વ્યાપવું પડે, એટલે આત્માએ માટીરૂપ થવું પડે। આત્મા વ્યાપે, માટીમાં વ્યાપે તો જ એ ઘડો થાય। એમ શા માટે? તો એટલા માટે કે જે પરિણામ આવે એટલે જે પર્યાય થાય એ પર્યાય અથવા પરિણામ એ મૂળ પરિણામી દ્રવ્ય એનાથી જુદા ન હોય। માટી છે એનાથી ઘડો એ કંઈ જુદો નથી, માત્ર એ કાર્ય થયું અને પર્યાય બદલાય છે, એટલે માટીમાંથી ઘડો થઈ શકે એમ કે બંને જુદા નથી, એની પર્યાય બદલાય છે। પણ કુંભારમાંથી ઘડો ના બને, કુંભાર દ્રવ્ય જુદું અને માટી દ્રવ્ય જુદું, એટલે વ્યાપક ભાવ હોય તો જ એમાં કાર્ય કરી શકે, એટલે એનું કર્મ થાય અને એ આત્મા એનો કરતા થાય। એટલે બીજી રીતે કહીએ તો કે વ્યાપક ભાવે હોય, વ્યાપક ભાવે ક્યારે થાય? તો કે તન્મય થાય તો થાય, એટલે જો એને એ પરદ્રવ્યના કરતા થવું હોય તો એને તન્મયપણાનો પ્રસંગ આવે, એટલે એ અન્ય દ્રવ્ય સાથે એને તન્મય થવું પડે। માટી હોય તો માટી સાથે, સોનું હોય તો સોના સાથે, જેમાં એને કાર્ય કરવું છે એની સાથે એને તન્મય થવું પડે, એટલે તન્મય થવાનો પ્રસંગ આવે। એટલે તન્મય થવાનો પ્રસંગ આવે અને એ પોતે પોતાનું જે મૂળ સ્વરૂપ છે એને છોડી દે તો થાય, પણ એવું થતું નથી। કોઈ દ્રવ્ય પોતાનું અસ્તિત્વ ગુમાવી અને બીજા દ્રવ્ય રૂપે થતું નથી, એટલે એ રીતે ખરેખર જોવા જઈએ તો આ આત્મા વ્યાપક ભાવે એનો કરતા થતો નથી, પરદ્રવ્યનો કરતા થતો નથી, પરદ્રવ્યના કાર્ય કરતો નથી। અને જો કરે એમ માનીએ તો પછી એને એમાં તન્મયપણાનો પ્રસંગ આવે, પણ એવું તન્મયપણું નથી એટલે એ તો કરતો નથી। એટલે પછી આગળ વાત ચાલી કે કંઈ વાંધો નહીં, ચાલો વ્યાપક ભાવે નથી કરતો પરદ્રવ્યના કાર્યો તો નિમિત્ત ભાવે તો કરતો હશે ને? નિમિત્ત ભાવે આત્મા કરે કે ન કરે? તો એમાં કહ્યું કે ના, નિમિત્તિક ભાવે પણ તેને કરતો નથી, કારણ કે જો એમ કરે તો એને નિત્ય કર્તૃત્વનો અર્થાંત બધી જ અવસ્થાઓમાં એને કરતાપણાનો પ્રસંગ આવે। એટલે શું થાય કે જ્યારે 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 એ કાર્ય થાય ત્યારે એને નિમિત્ત થવું પડે. ઘડો બનાવવામાં એ નિમિત્ત કારણ હોય તો પછી જ્યારે ઘડો બને ત્યારે એને તો નિમિત્ત થવું પડે. એટલે નિમિત્ત નૈમિતિક ભાવે પણ એ કરતો નથી. નિમિત્ત નિમિત્ત ભાવે કરે તો પછી એને નિત્ય કર્તૃત્વનો પ્રસંગ આવે, એટલે કે એ સર્વ અવસ્થાઓમાં એ કરતાપણું રહેવાનો પ્રસંગ આવે. એટલે એ રીતે પણ નિમિત્ત નૈમિતિક ભાવે પણ એ પરદ્રવ્યનો કરતા નથી. પરદ્રવ્ય વસ્તુ આખી જુદી છે. એમાં પછી ગમે તે હોય, એ કોમ્પ્યુટર બનાવે કે કાર બનાવે કે ટેબલ બનાવે કે ખુરશી બનાવે, એ કપડું બનાવે કે રોટલી બનાવે, આખું દ્રવ્ય જ જુદું છે. એ દ્રવ્યનો એ કરતા થઈ શકે નહીં. એટલે વ્યાપ વ્યાપકપણે તો નથી થતો, પણ નિમિત્ત નૈમિતિક ભાવે પણ એનો કરતા આત્મા ન થાય. દ્રવ્ય જુદું છે. એ દ્રવ્યનો જો એને આપણે એમ કહી દઈએ કે નિમિત્ત કરતા છે, તો પછી જ્યારે રોટલી થાય ત્યારે પછી એને એ વખતે હાજર રહેવું પડે. કેમ કે આપણે નિમિત્ત કોને કહીએ કે જ્યારે એ હાજર હોય ત્યારે એને નિમિત્ત કહેવામાં આવે. કે ક્રિયા થવી જોઈએ, કાર્ય થવું જોઈએ અને એ નૈમિતિક થવું જોઈએ, એટલે એની પર્યાય બદલાવી જોઈએ. તો એવું થાય ત્યારે જે હાજર છે એને નિમિત્ત કહેવામાં આવે. એટલે જ્યારે રોટલી થાય, ક્રિયા થઈ, તો પછી નિમિત્ત તરીકે ચાલો લાવો પછી આત્માને. આ તો એવી વાત થઈ ગઈ. એટલે દરેક વખતે તમે જો કોઈ પણ કાર્ય થાય તો એ કાર્યમાં આત્માને નિમિત્ત માનો, તો પછી દરેક વખતે આત્મા હોવો જ જોઈએ. એટલે દરેક અવસ્થાને વિશે એને નિમિત્ત થવું પડે, એટલે હાજર રહેવું પડે. એમ તો બનતું નથી, એમ બની શકે નહીં. એટલે અહીંયા એ રીતે કહ્યું કે નિમિત્ત નૈમિતિક ભાવે પણ તેને કરતો નથી, કારણ કે જો એમ કરે તો નિત્ય કર્તૃત્વનો પ્રસંગ આવે. તો પછી કઈ રીતે થઈ શકે, બીજી શક્યતા કઈ? તો પછી એમાં એમ લીધું કે આત્મા છે તે એ યોગનો પોતાનો જે યોગ છે, અજ્ઞાન અવસ્થામાં આત્માને પર સાથેનું જોડાણ એવો એ યોગ, અને એનો ઉપયોગ, એની સાથે જોડાઈને જે જ્ઞાન કરે છે એવો ઉપયોગ, એનો એક કરતા થાય. ક્યારે? અજ્ઞાન અવસ્થામાં. જ્ઞાન અવસ્થામાં તો ન થાય, કે જ્ઞાન અવસ્થામાં તો એ પોતે પોતાના સ્વરૂપ તરફ દ્રષ્ટિ કરે એટલે ત્યારે તો ન થાય. પણ અજ્ઞાન અવસ્થામાં પરનું લક્ષ્ય કરે ત્યારે એનો ઉપયોગ જ્યાં જાય છે તો એના ઉપયોગનો કરતા થાય, અને જેની સાથે જોડાય છે એ પણ આત્માનો યોગ, એનો એ કરતા થાય. એટલે યોગ અને ઉપયોગ દ્વારા એ પર સાથે જોડાય. પછી જ્યાં કાર્ય થાય છે ત્યાં એ યોગ અને ઉપયોગ જે છે એને નિમિત્ત કારણ કહેવાય, એને નિમિત્ત કારણ કહેવાય. પણ સીધે સીધો આત્મા એનું નિમિત્ત કારણ બનતો નથી, અથવા તો નિમિત્ત કરતા થતો નથી. એટલે યોગ અને ઉપયોગ છે એના નિમિત્ત કરતા કયા, અને યોગ અને ઉપયોગનો આત્મા ક્યારેક અજ્ઞાન અવસ્થામાં એનો કદાચિત કરતા હો તો ભલે હો, પણ છતાંય પેલું પરદ્રવ્ય જ્યાં કાર્ય થઈ રહ્યું છે એનો તો એ કરતા થતો નથી. આટલી વાત આપણને ટીકામાં કરી દીધી. હવે આમાંથી આપણે જે તાત્પર્યની વાત જે સમજવાની છે એ આપણે લઈએ. એ ગુરુદેવે બહુ સરસ રીતે સમજાવી. આ તો સિદ્ધાંત તરીકે વાત સમજાવી કે ભાઈ પરદ્રવ્યનો, એટલે પરદ્રવ્યમાં દાખલા તરીકે આપણે જળ કર્મ લઈએ, નાનાવરણીય કે મોહનીય કે કોઈ પણ કર્મ, જળ કર્મ લઈએ, તો એ કર્મ જે છે એ દ્રવ્ય કર્મ છે, એ તો કારમણે રજકણો છે, અને કારમણે રજકણો એ બંધાય અને કર્મ બન્યો. આપણે એમ કહીએ કે આત્મા એ કર્યું, એ કર્મ આત્માએ કર્યું, એમ કહીએ તો ના, એમ ન થાય. કેમ કે પેલા જળ, આ ચેતન, એ ચેતન કંઈ એ કાર્ય કરી શકે નહીં. ચેતન જો એ કાર્ય કરે તો એનો અર્થ એમ થાય કે એ ચેતન એ પેલા જળ કર્મમાં વ્યાપે છે, એટલે વ્યાપ વ્યાપક ભાવ થાય તો કરે. તો કે ના, વ્યાપે તો નહીં. ચેતન કંઈ જળમાં વ્યાપે એ તો વાત ચાલે નહીં. તો પછી કે નિમિત્ત તરીકે, તો આત્માના નિમિત્તે પેલા જળ કર્મ બંધાય? તો કે ના, એમ પણ ના થાય. જો એમ નિમિત્ત થાય તો જ્યારે જ્યારે જળ કર્મ બંધાય ત્યારે ત્યારે આત્માએ ત્યાં હાજર જ રહેવું પડે? તો કે ના, એમ પણ નહીં. તો પછી કોણ એમાં નિમિત્ત કરતા કોણ? તો નિમિત્ત કરતા એનો યોગ અને એનો ઉપયોગ છે એ ક્યારેક, ક્યારે એટલે કે અજ્ઞાન અવસ્થામાં એને નિમિત્ત કરતા કહો. હવે નિમિત્ત કરતા ખરેખર કંઈ કરતું નથી, પણ એ હાજર છે, બસ એટલું જ દર્શાવ્યું. જ્યારે પેલા જળ કાર્મણ્ય રજકણો ભેગા થઈને કર્મ બન્યું ત્યારે નિમિત્ત તરીકે એ આત્માના ઉપયોગ અને યોગને એમાં નિમિત્ત કહેવામાં આવ્યું. આપણે યોગને કારણે પેલા બંધાયા. હવે યોગ છે એ આત્માનો છે અને પેલા છે એ જળ છે, પણ એને નિમિત્ત નૈમિત્તિક સંબંધ કયો, અને એ યોગ છે એને અને ઉપયોગને એ બંનેને આત્મા કરે એ એનું કાર્ય કયું. પણ એ અજ્ઞાન અવસ્થામાં, જ્ઞાન અવસ્થામાં તો નહીં, કેમ કે જ્ઞાન અવસ્થામાં તો દ્રષ્ટિ આત્મા તરફ રહે એટલે એ કરે નહીં, ત્યારે તો એને પરમ તરફ લક્ષ્ય જ થતું નથી. આ તાત્પર્યની બાબતમાં જે છે એ ખાસ તો મુખ્ય કર્મને સમજવાની બાબતમાં છે, કે આત્મા કર્મ બાંધે જે આપણે લઈને બેઠા છીએ એની વાત છે. અને બીજું રાગ આદિની વાત લીધી, આમાં ક્રોધ આદિના પરિણામ છે, પૂતગળના પરિણામ જે આપણે કહ્યા એ પણ પરદ્રવ્ય સ્વરૂપ છે. એ પરદ્રવ્ય સ્વરૂપ એ કાર્ય જે છે એ પણ આત્મા કરતો નથી. એટલે ગુરુદેવે આ ઉપર સમજાવ્યું છે. આપણે લઈએ પ્રવચન રત્નાકર ભાગ 5, એમાં ગાથા 100 ટીકા ઉપરનું પ્રવચન. એમાં ગુરુદેવ શરૂઆતમાં પહેલી વાત કહે છે કે ખરેખર જે ઘટ આદિક તથા ક્રોધ આદિક પરદ્રવ્ય સ્વરૂપ કર્મ છે, બંને જાતની વાત કીધી, ઘટ આદિ ઘડા વગેરે પદાર્થો અને ક્રોધ આદિ, એટલે કે એમાં ક્રોધ માન માયા લોભ બધું આવી ગયું, એ પણ પરદ્રવ્ય. એટલે એ બંને પ્રકારના પરદ્રવ્ય એ કર્મ એ એનું કાર્ય છે. તેને આ આત્મા વ્યાપક ભાવે તો કરતો નથી, કારણ કે જો એમ કરે તો તેને તન્મયપણાનો પ્રસંગ આવે, એટલે એની સાથે તન્મય થવું પડે. આ ટીકામાંથી વાત લીધી. હવે એના ઉપર વિસ્તાર કરતા ગુરુદેવ કહે છે કે આ ઘટપટ આદિ અને જળ કર્મ એટલે દ્રવ્ય કર્મ, એ ક્રોધાદિ તે બંને પરદ્રવ્ય સ્વરૂપ કર્મ છે. પરદ્રવ્ય સ્વરૂપ કર્મ એટલે અહીંયા કાર્ય છે. તેનો વ્યાપક ભાવથી આત્મા કરતા નથી, તે પરદ્રવ્ય સ્વરૂપ કર્મ આત્માનું વ્યાપ્ય અને આત્મા તેનો વ્યાપક કરતા એમ નથી. આત્મા વ્યાપક થાય અને એ વ્યાપી અને ક્યાં જાય, એ પેલા પરદ્રવ્યમાં વ્યાપે તો કરતા થાય, તો કે એમ તો નથી. આત્મા વ્યાપક નથી અને પેલું પરદ્રવ્ય છે એનું કંઈ વ્યાપ નથી. પર સાથે આત્માને વ્યાપક ભાવ નથી. પર સાથે જો વ્યાપકપણું હોય તો પછી તન્મયપણાનો પ્રસંગ આવે, એટલે કે એની સાથે તન્મય થઈ જાય તો જ વ્યાપકપણું હોય. અને આ વાત પહેલા 99મી ગાથામાં આવી ગઈ છે, અહીંયા તો ફરીથી લીધી, કેમ કે બીજી વાત લેવી છે ને એટલા માટે લીધી. પરદ્રવ્યની પર્યાયને જો આત્મા કરે તો પરદ્રવ્યની પર્યાયમાં તન્મય એટલે કે એક મેક થઈ જાય, એક રૂપ થઈ જાય, એ તન્મય થયો, તદરૂપ થઈ ગયો, પણ એવું થતું નથી. એટલે પોતાની હયાતી એ ગુમાવી દે અને પરદ્રવ્ય રૂપે થઈ જાય તો થાય, એટલે એમ તો થતું નથી. પોતાની સત્તા તો એ ભિન્ન જાળવી જ રાખે છે, એટલે એ વ્યાપક ભાવ છે નહીં, એટલે પરદ્રવ્યનો એ રીતે કરતા નથી. હવે વાત ગુરુદેવ સરસ સમજાવે છે કે ભાઈ આ દયાદાનના જે ભાવ થાય તે રાગ છે, એ રાગનો અજ્ઞાની કરતા છે, કેમ કે પોતાના પરિણામ સાથે વ્યાપક ભાવ હોય છે. પણ ત્યારે કર્મબંધનની જે અવસ્થા થાય તેનો આત્મા કરતા નથી. રાગનો જે ભાવ છે એનો આત્મા અજ્ઞાન અવસ્થામાં કરતા, કેમ કે એના ભાવ એ ભલે ક્ષણિક ભાવ છે, એનો સ્વરૂપ નથી, એના સ્વરૂપમાં એવો ગુણ નથી, છતાં પણ એ થાય છે, ક્ષણિક થયા તો જ્યારે થયા ત્યારે એ વખતે ઉપાદાન એનું અશુદ્ધ છે, એટલે એ ભાવ થયા, એટલે એને એ ભાવનો કરતા અજ્ઞાન અવસ્થામાં કહ્યો. પણ એ રાગના ભાવ થયા કે દ્વેષના ભાવ થયા કે ક્રોધના ભાવ થયા, એ થયા એટલે પેલું કર્મ બંધાયું એ તો જડ છે, તો એ જડ કર્મનો કરતા નહીં. જડ કર્મ બંધાયું એ જ્ઞાનાવરણી બંધાયું, દર્શનાવરણી બંધાયું, આયુષ જ્ઞાન ગોત્ર જે કર્મ બંધાયું એ કર્મ જે બંધાય એ કારણે રજકણો બંધાય એ પોતાના કારણે, આત્મા એનો કરતા નહીં. આત્મા એના ભાવનો કરતા, રાગનો ભાવ કર્યો તો ત્યાં સુધી વાત બરાબર, અને એ પણ અજ્ઞાન અવસ્થામાં. તો પછી ક્યાંથી ઉઠાવીને તમે કહો કે પેલા જળ કર્મ એને પણ આત્માએ બાંધ્યા, તો કે ના, એ વાત બરાબર નથી. હવે આપણી માન્યતા અત્યાર સુધી કેવી, ધર્મમાં કેમ માનતા હતા કે આત્મા કર્મ બાંધે અને પછી કર્મ ભોગવે, અહીંયા તો સ્પષ્ટ થઈ જાય છે કે ના એમ નથી. આત્મા ચેતન એ પેલા જળને કેવી રીતે બાંધે, જળ બાંધવા તેને જળ થવું પડે, એમાં ભળવું પડે, એકરૂપ થવું પડે, ના એમ નથી. એના ભાવ સુધી સીમિત રહે, એનું કાર્ય આત્માનું ક્યાં સુધી જાય, એના ભાવ સુધી. પછી એના ભાવની બહાર બીજા પદાર્થમાં, પર પદાર્થમાં, પરદ્રવ્યમાં ક્યાંથી જાય? છતાંય કર્મ તો બંધાય છે. તો કે ભાઈ, પૂતગળ કર્મ જે બંધાય છે કારણે રજકણોના સ્કંધ થઈ અને જે થાય છે, એનું કાર્ય જે થાય છે તો એના કારણે એ પૂતગળનું એ કાર્ય થઈ રહ્યું છે. અને એ કાર્ય થયું છે ત્યારે આત્મા એમાં તો કંઈ કરતો નથી, પણ છતાં એ કાર્ય થાય છે એમાં કંઈ નિમિત્ત ખરો કે નહીં આત્મા? તો કે આત્મા નિમિત્ત નહીં, આત્મા નિમિત્ત નહીં, પણ આત્માનો યોગ અને ઉપયોગ છે એને નિમિત્ત કહેવાય. આત્માને અજ્ઞાન વર્તે છે તો એનો યોગ ઉપયોગ, પણ આત્માને નિમિત્ત નથી કર્યો. કેમ કે યોગ અને ઉપયોગ કેવી વસ્તુ છે? એ કંઈ કાયમ એમ રહેવાના છે એમ નહીં. જ્યારે એ અજ્ઞાન અવસ્થામાં છે ત્યારે એનો યોગ ઉપયોગ એ રીતે છે, વિભાવ ભાવ રૂપે છે, તો એ નિમિત્ત. પણ જ્ઞાન અવસ્થામાં છે ત્યારે તો એવો યોગ નથી, એવું જોડાણ નથી, પરદ્રવ્ય તરફનું લક્ષ્ય પણ નથી, એટલે એ નહીં. હવે જો આત્માને નિમિત્ત માનવામાં આવે તો પછી એ કાયમ આત્માની એ નિમિત્ત થઈ જવું પડે, જ્યારે જ્યારે કર્મ બંધાય ત્યારે એ હાજર રહેવું પડે, એટલે એમ નથી. કારણે રજકણો બંધાય, છૂટા પડે, નિજરા થાય, જે આપણે કહીએ એ બધું જે થાય છે ત્યારે અહીંયા આત્માના ભાવને લીધા છે કે એને નિમિત્ત તરીકે બરાબર છે, પણ આત્માને નહીં. આ એ વાત આખી સમજાવી છે. આ દયાદાનનો જે ભાવ થાય તે રાગ છે, અને એ રાગનો અજ્ઞાની કરતા છે, કારણ કે પોતાના પરિણામ છે અને પોતાના પરિણામ સાથે વ્યાપક ભાવ હોય છે. પણ ત્યારે કર્મબંધનની જે અવસ્થા થઈ, કર્મબંધાણ એનો કરતા આત્મા નથી. આ સ્પષ્ટ કર્યું પહેલા. એટલે આપણી જે માન્યતા છે ને, આત્મા કર્મ બાંધે, કર્મ બાંધે, એમાં જળ કર્મ બાંધે એમ નથી. એ જળ કર્મ બંધાય છે તો એની મેળે બંધાય છે, છૂટે છે તો એની મેળે છૂટે છે. અને આ બાજુ આત્માનું પરિણમન જે થાય છે તે એનું છે, કર્મનું પરિણમન એનું છે. બંને વચ્ચે નિમિત્ત નૈમિતિક સંબંધ છે તો એ આત્મા સાથે નહીં, પણ આત્માને બદલે યોગ અને ઉપયોગ સાથે. આ સ્પષ્ટતા આવી કરવી છે. હવે એમાં આગળ બીજી વાત લઈએ એટલે વધારે આપણને સ્પષ્ટતા. ગુરુદેવ બહુ સરસ વાત સમજાવી છે. પ્રવચન રત્નાકર ભાગ 5મો, એમાં પાના નંબર 109 ઉપર અહીંયા કહે છે, બીજા પેરેગ્રાફમાં, કે અહીં કહે છે કે જીવે શુભાશુભ પરિણામ કર્યા માટે ત્યાં કર્મ બંધન થયું એમ છે નહીં. અશુભ ભાવ કર્યા માટે ત્યાં અસાતા વેદનીય કર્મ બંધાયું એમ નથી. જો એમ હોય તો તન્મયપણાનો પ્રસંગ આવે, બે દ્રવ્યો એક થઈ જાય અને એકબીજાની સત્તાનો નાશ થઈ જાય. આ ગાથા સૂક્ષ્મ છે, એમાં મુદ્દાની રકમની વાત છે ને. કહે છે કે ઘટપટ, મકાન, વાસણ, કુસણ બધી વસ્તુઓ એ બધા પરદ્રવ્ય સ્વરૂપ કાર્ય છે, કર્મ છે. તથા નવા જ્ઞાનાવરણી આદિ જડ કર્મ બંધાય તે પણ પરદ્રવ્ય સ્વરૂપ કાર્ય અથવા કર્મ છે. આત્મા તેને વ્યાપક ભાવે કરતો નથી. આ કારખાનાઓમાં કાપડના તાકા બને, રંગીન લાદી બને, પેટ્રોલ, તેલ, કેરોસીન વગેરે સાફ થાય, એ કરવાની રિફાઇનરીમાં બધી ક્રિયા થાય, આ બધા કાર્યો થાય, એ બધા પરદ્રવ્યના કાર્ય છે. હવે કારખાના કારીગરો, કારખાનાના જે કારીગરો છે એને, કારખાનાના શેઠિયાઓ, એ બધા કંઈ એ કાર્યના કરતા નથી. જ્યાં સુધી વાત આવી ગઈ, પેલા મજૂરો જે છે એ કંઈ એના કરતા નથી. કેમ કે એ આત્મા, એને આત્મા તરીકે લઈએ તો એ અને પેલું જુદું, બે વસ્તુ જુદી છે. એટલે એમાં એક પહોંચીને કરી શકે નહીં. આપણને દેખાય વાત જુદી છે, જે દેખાય છે એ એમ નથી. પેલા તો એના ભાવ કરે સાફ કરવાના, એ સાફ કરવાના ભાવ કરે, બીજું શું કરીને કરે? પેલું જે સાફ થવું એ એના કારણે સાફ થાય, એટલે એ વાત લીધી. અહીંયા ગુરુદેવે એકદમ એવો એક્ઝામ્પલ લીધો છે કે જેમાં આપણને રોજબરોજની વાત લઈને કહ્યું છે કે એ કામ ખરેખર એ નથી કરતા, એ શેઠિયા નથી કરતા અને એના મજૂર પણ નથી કરતા. એ પરદ્રવ્ય સ્વરૂપ જળના પરિણામ, જળનું પરિણામ થયું ને, પેટ્રોલ સાફ થાય કે કેરોસીન સાફ થાય કે લાદી બને કે કપડું બને, એ તો જળ પદાર્થ છે. એની પર્યાય બદલાય, રૂ હતું તો રૂમાંથી દોરો થયો, દોરો તો દોરામાંથી કપડું બન્યું, પર્યાય બદલાય ને. એટલે મૂળ વસ્તુ દ્રવ્ય તો એ જ રહ્યું ને, એટલે એના પરિણામ જે થયા એમાં કોણ વ્યાપે છે? તો એ દ્રવ્ય પોતે વ્યાપે છે. તો એ દ્રવ્ય એનું કરતા. કપડું બન્યું એની અંદર રૂ વ્યાપે છે, તો રૂ એનું કરતા દ્રવ્ય એ. કેમ કે પરિણામી અને પરિણામ બંને જુદા ન હોય, એટલે એ બરાબર છે. પણ એમાં એમ નથી કે આત્મા પરિણામી થઈ અને એમાં વ્યાપે. આત્મા ના એ પરિણામ નથી. એટલે જો આત્માએ એ પરિણામ કાપડ બનવું હોય તો આત્માએ રૂ બનવું પડે, સાદા શબ્દોમાં કહીએ તો. એ તો શક્ય નથી. એટલું તર્ક દ્વારા કેટલું સહેલાઈથી સમજાય, વાત તો બરાબર છે. એ સિવાય તો થાય નહીં. કેમ કે પરિણામ અને પરિણામી જુદા ન હોય એ વાત તો બરાબર બેસે છે. કાર્ય જ્યાં થાય એની અંદર થાય એની પર્યાય બદલાય છે, તો પછી આ તો આખું દ્રવ્ય જ જુદું છે, એ ક્યાંથી એવી રીતે બની જાય? એટલે એ તો વાત રહેતી નથી. એટલે પરદ્રવ્યની પર્યાય આત્માનું વ્યાપ થઈ શકે નહીં. પરદ્રવ્યની પર્યાય એટલે રૂની પર્યાય જે કાપડ બન્યું એ કંઈ આત્માનું વ્યાપ નથી, આત્મા ત્યાં વ્યાપતો નથી. પરદ્રવ્ય સ્વરૂપ કર્મ જો આત્માનું વ્યાપ હોય, એ જે કાર્ય થયું એ આત્માનું જો વ્યાપ હોય અને આત્મા એનો વ્યાપક કરતા હોય, તો આત્મા પરદ્રવ્યની ક્રિયામાં તન્મય થઈ જાય. પણ એવું તો બનતું નથી. પરદ્રવ્યના કાર્યને જો આત્મા કરે તો તેમાં તે તન્મય થઈ જાય, ભળી જાય, એટલે પોતાનું અસ્તિત્વ ગુમાવી દે. હવે આમ અસ્તિત્વ બધા ગુમાવવા બેસે તો એક પણ દ્રવ્ય રહેશે નહીં, તો જગતનો નાશ થઈ જાય. એક પણ રહે નહીં તો પછી એટલે એમ થતું નથી. માટે પરના કાર્યોનો આત્મા વ્યાપ વ્યાપક ભાવથી કરતા નથી. આ વાતને આપણે બરાબર સમજાવે. બીજી વાત આપણને સમજાવે છે, આ ઘણો વિસ્તાર કરી અને આપણને બહુ સ્પષ્ટ કરી દીધું. હજી બીજા પણ ઉદાહરણ એમણે લીધા છે, આપણે બધા ઉદાહરણ નથી લેવા વ્યાપ વ્યાપકપણાના, એ આપણને સમજાયું છે. હવે આગળ અહીંયા થોડીક વાત બીજી લીધી છે એની ત્યાંથી આપણે લઈએ, પછી આગળ નૈમિત નૈમિતિક ભાવે જઈએ. ગુરુદેવે આના ઉપરથી કરુણા કરીને જે કહ્યું છે એ બહુ સરસ કહ્યું છે. આ વ્યાપ વ્યાપક ભાવની વાત કર્યા પછી 110માં પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે, 110માં પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે, અરે બાપુ તારું સ્વરૂપ શું છે તેની તને ખબર નથી. આ સંસ્થાઓના વહીવટ ચાલે એમાં અમે આમ વ્યવસ્થા કરીએ ને અમે તેમ વ્યવસ્થા કરી એમ તું માને છે, પણ એ તારું અજ્ઞાન છે. તારું એ કંઈ એવું સ્વરૂપ છે જ નહીં. પરમાં થતી વ્યવસ્થા એ પરદ્રવ્યનું વ્યાપ કર્મ છે, એ તે પરદ્રવ્યનું એ કાર્ય છે, અને એ કંઈ તારું સ્વરૂપ નથી. તું તો ચેતન ભગવાન આત્મા, એ તારું કાર્ય ક્યાંથી થાય? તારું એવું સ્વરૂપ જ નથી. અને જો તું એ કરે તો પછી પરના પરિણામમાં તું તન્મય થઈ જાય, ભળી જાય, પણ એમ છે નહીં. વસ્તુ સ્થિતિની સંતો પ્રતીતિ કરાવે છે. એટલે આ એક વાત, વ્યાપ વ્યાપક ભાવથી આત્મા કરતા પરદ્રવ્યનો થતો નથી. હવે બીજી વાત કે નિમિત્ત નૈમિતિક ભાવે થાય ને એમ, એવો શિષ્યનો પ્રશ્ન થયો હોય એટલે એને હવે સમજાવવું છે કે ભાઈ નિમિત્ત નૈમિતિક ભાવે પણ આત્મા થતો નથી. હવે એ વાત લીધી. હવે બીજી વાત શું છે એમાં, મૂળ ગાથાની ટીકાની અંદર એમ આવ્યું કે વળી નિમિત્ત નૈમિતિક ભાવે પણ તેને કરતો નથી, કારણ કે જો એમ કરે તો નિત્ય કર્તૃત્વનો પ્રસંગ આવે, એટલે કે સર્વ અવસ્થાઓમાં એને કરતા પણ રહેવાનો પ્રસંગ આવે. હવે એ વાત ગુરુદેવ સમજાવે છે, એ આપણે લઈએ કે પરદ્રવ્યમાં કાર્ય થયું એ નૈમિતિક, જે પરિણામ આવ્યું એને આપણે નૈમિતિક કહીએ. દાખલા તરીકે માટી છે એમાંથી ઘડો બન્યો તો એને નૈમિતિક કહેવાય, અને એ વખતે જે હાજર છે એને આપણે નિમિત્ત કહીએ. એટલે નૈમિતિક શું છે, એ પરદ્રવ્યમાં થયેલું કાર્ય છે, એ પરિણામ છે. એટલે પરદ્રવ્યમાં કાર્ય થયું એને આપણે નૈમિતિક કહ્યું, અને આત્મા તેમાં નિમિત્ત એમ માનીએ તો ના, આત્મા એમાં નિમિત્ત નથી. એવું નૈમિતિક જે થયું પરદ્રવ્યમાં ઘડા માટીમાંથી ઘડો થયો એમાં આત્મા નિમિત્ત નથી. એ વાતને હવે અહીંયા સ્પષ્ટ કરે છે કે પરનું કાર્ય તો તેના કાળે ઉપાદાનથી થયું. ઉપાદાન માટી હતી, માટીમાંથી ઘડો થયો, એટલે ઘડો થયો એ નૈમિતિક થયું. હવે એ વખતે શું નિમિત્ત હોઈ શકે એની વાત ચાલે છે. એટલે પરનું કાર્ય તો તેના કાળે ઉપાદાનથી થયું, પણ આત્મા દ્રવ્ય જે છે તે પરના કાર્યનું નિમિત્ત કરતા પણ નથી. પરનું કાર્ય એટલે માટીનું કાર્ય, માટીનું કાર્ય છે એનું એ નિમિત્ત કરતા પણ નથી. આત્માને પરના કાર્યનો કરતા માનવો એ તો મિથ્યા દર્શન છે, મૂંઢતા છે. પરનો કરતા તો આત્મા નથી, પણ તે દ્રવ્યના તે કાળે ક્રમબદ્ધ જે જે પરિણામ તેમાં થાય છે તેનો નિમિત્ત કરતા પણ આત્મા નથી. આત્માને નિમિત્ત કરતા માનીએ આ બધું થયું, ઘડો બન્યો, એમાં તો શું વાંધો. હજી આપણને થાય કે માનો ને નિમિત્ત જ માનો છે, અમે ક્યાં નિમિત્ત કામ કરે છે, તો કે ના એમ નહીં, એમ ગમે તેમ નિમિત્ત ના માની લેવાય. અરે કાર્ય થયું પણ નિમિત્ત કેવું હોય, ઉચિત નિમિત્ત, વ્યાખ્યા એવી છે, ઉચિત નિમિત્ત કહેવામાં આવે. આ વાતને આપણે પછી સમજીએ. એક બીજી વાત આ વખતે યાદ આવી છે એટલે કહું કે આપણે એમ માનીએ કે આપણું તકિયો અને વેલણ છે એ નિમિત્ત છે. એ નિમિત્ત ક્યારે કહેવાય? કાર્ય થાય તો, રોટલી બને તો નિમિત્ત છે, બાકી તો પડ્યા હોય તો કઈ નિમિત્ત કહેવાય નહીં. રોટલી બનતી જ નથી તો થોડા એ નિમિત્ત કહેવાય. રોટલી બનવી જોઈએ, એનાથી એનો ઉપયોગ થઈને થતી હોય તો એમ કહેવાય કે ભાઈ રોટલી બની, એમાં એ નિમિત્ત થયા. પણ રોટલી બનતી જ નથી તો નિમિત્ત નથી. બીજી વાત, ઉચિત નિમિત્ત જ હોય. રોટલી થતી હોય ત્યારે એ તકિયો વેલણ હોય કે તવી હોય કે બેન વળવાવાળા હોય કે એવું હોય, પણ એ વખતે ગધેડો નિમિત્ત ના હોય. ત્યાં ઉભેરો ગધેડો હોય એ નિમિત્ત ના થાય. તો કે આપણે તો કહીએ ને હાજર હોય નિમિત્ત, ના એમ નહીં કે ગમે તે હાજર હોય તો બધાને થોડું નિમિત્ત કહેવાય. કે એ વખતે પેલો દાખલા તરીકે કિચનમાં રસોઈ થઈ રહી છે તો એ વખતે કિચનમાં પેલો વોશ બેઝિનનો પેલો કોક હોય, નળ હોય, એ કઈ નિમિત્ત ના થાય. બરાબર ને? કે ત્યાં રેફ્રિજરેટર છે તો રેફ્રિજરેટર ફ્રીજ કઈ નિમિત્ત ના થાય. કે ત્યાં ટેબલ, ડાઇનિંગ ટેબલ, ખુરશી પડ્યા છે તો એ નિમિત્ત ના થાય. કિચનમાં બધું જ છે, પણ નિમિત્ત કયું થાય? તો ઉચિત નિમિત્ત. એટલે તકિયો વેલણ જો રોટલી થઈ હોય તો નિમિત્ત કહેવાય. એટલે બંને વસ્તુ છે, એક તો કાર્ય થાય તો નિમિત્ત કહેવાય, અને નિમિત્ત પણ પાછું ઉચિત નિમિત્ત હોય. બધાને કઈ નિમિત્તનો આરોપ ના આપી દેવાય. નિમિત્ત કંઈ કરતું નથી એટલે ગમે તેને નિમિત્ત તરીકે, ના એમ થોડું ચાલે. નિમિત્ત ઉચિત નિમિત્ત હોય. બરાબર ને? એટલે અહીંયા તમે આજે આત્મા નિમિત્ત નથી થતો એ વાતને લેવી છે ને, એ વાત સમજતા પહેલા આ વાત પણ આપણા મગજમાં ખ્યાલમાં રહેવી જોઈએ. તો આપણે એ વાત હવે લઈએ કે ભાઈ એ નિમિત્ત કેમ નથી થતો, નિમિત્ત કરતા એમ નથી થતો ને, એની વાત છે. અહીંયા કહે છે, ગુરુદેવ સમજાવે છે, એ નિમિત્ત કરતા પણ આત્મા નથી. કારણ કે એમ જો હોય તો નિત્ય કર્તૃત્વનો તેને પ્રસંગ આવે. જો પરદ્રવ્યના કાર્યનો નિમિત્ત કરતા આત્મા હોય તો જ્યાં જ્યાં પરદ્રવ્યના કાર્ય થાય, જ્યાં જ્યાં પરદ્રવ્યના કાર્ય થાય ત્યાં ત્યાં આત્માને ઉપસ્થિત રહેવાનો પ્રસંગ આવે. એક તો ચાલે નહીં, ગુરુદેવ બહુ સરસ રીતે સમજાવે છે, એમાં વધારે સમજવા જેવું તો આ છે. બધું કરે પ્રભુ તું કોણ છો? તો કહે આત્મા. ઠીક. તો આત્મા પરદ્રવ્યનું જે કાર્ય થાય તેને શું કરી શકે? ના, ન કરી શકે. તો હવે બીજો પ્રશ્ન થાય છે. એ બીજો પ્રશ્ન છે કે પરદ્રવ્યના કાર્યકાળે આત્મા તેમાં નિમિત્ત તો છે કે નહીં? તો કહે છે કે ના, નથી, નિમિત્ત પણ નથી. પરદ્રવ્યના કાર્યમાં આત્માને જો નિમિત્ત માનો તો નિત્ય કર્તૃત્વનો પ્રસંગ આવી જશે, અર્થાત સર્વ અવસ્થાઓમાં કરતા પણ રહેવાનો પ્રસંગ આવી જશે. નિત્ય કર્તૃત્વનો પ્રસંગ આવતા પરદ્રવ્યની ક્રિયાના કાળમાં જ્યારે જ્યારે એ કાર્ય થાય ત્યારે ત્યારે નિત્ય ઉપસ્થિત એને રહેવું પડે. એટલે નિત્ય ઉપસ્થિતિમાં પછી શું થાય? આત્મા રાગથી ભિન્ન પણ પડી ના શકે, ભેદગાન પણ પ્રગટ ન કરી શકે. જો એને ત્યાં જ રહેવાનું હોય તો પછી શું થાય? એ વાત સરસ અહીંયા સમજાવી કે નિત્ય કર્તૃત્વનો પ્રસંગ આવતા પરદ્રવ્યની ક્રિયાના કાળમાં નિત્ય ઉપસ્થિતિ રહેતા રાગથી ભિન્ન પડી ભેદજ્ઞાન પ્રગટ કરવાનો અવસર રહેશે નહીં. આત્મા તો ત્યાં બિઝી થઈ ગયો. બીજી રીતે સાદા શબ્દોમાં કહીએ તો પછી એ તો ત્યાં બિઝી થઈ ગયો. પછી એ ભેદજ્ઞાન પ્રગટ કરવાનો એને અવકાશ નહીં રહે. બહુ સરસ વાત સમજાવી છે. આપણે હવે આગળ લઈએ. યોગની એ વાત પણ હવે આવે છે ને, એટલે આગળ લઈએ અહીંયા. તો પછી એ નિત્ય જે છે એને કાઢીને તો બીજું લીધું, તો પછી શું હોય બીજું? એમ કે અનિત્ય જે યોગ અને ઉપયોગ છે એ નિમિત્તપણે હોઈ શકે, નિમિત્ત કરતા એ થાય, આત્માના થાય. પણ જે અનિત્ય છે, યોગ અને ઉપયોગ કેવા છે? કાયમ એક સરખા ટકી રહેવા વાળા નથી, અજ્ઞાન અવસ્થામાં હોય છે. એટલે યોગ અને ઉપયોગ જે અનિત્ય છે, સર્વ અવસ્થાઓમાં વ્યાપતા નથી, એવા યોગ અને ઉપયોગ જ નિમિત્તપણે એના કરતા છે. હવે યોગ એટલે શું? જોડાણ આપણે સાદા શબ્દોમાં સમજીએ છીએ, અને થોડુંક વધારે વિસ્તારથી સમજીએ તો યોગ એટલે પ્રદેશોનું કંપન, આત્મ પ્રદેશોનું કંપન જે થાય છે એમાં કાયના હિસાબે, મનના હિસાબે, વાણીના હિસાબે. એટલે આપણે એમ કહીએ કે મન, વાણી અને કાયાનો યોગ. પણ ખરેખર તો મન, વાણી અને કાયાનો યોગ નથી થતો, એ તો જુદો પદાર્થ છે. પણ એને લીધે આત્મ પ્રદેશોનું જે ચલન થયું એ યોગ. આપણે એમ કહીએ ને મન, વાણી, કાયાના યોગ, એટલે મન, વાણી અને કાયા સાથે જોડાયો એમ નથી. ખરેખર તો મન, વાણી, કાયાના કારણે એના નિમિત્તવશ આત્મ પ્રદેશોનું જે ચલન થયું એને યોગ કહ્યો. એટલે એ યોગ, એમાં આત્મ પ્રદેશોનું એ કંપન થયું, ચલન થયું, એ યોગ. એટલે એ રીતે જોડાણ સાદા શબ્દોમાં આપણે કહ્યું. અને ઉપયોગ, ઉપયોગનો અર્થ આપણે સમજીએ છીએ કે ભાઈ લક્ષ્ય કરીએ છીએ, જે જ્ઞાન કરવા જઈએ તો જ્યાં લક્ષ્ય કરીએ છીએ એ લક્ષ્ય કરનાર છે તે ઉપયોગ છે, જેનું જ્ઞાન કરીએ છીએ. બરાબર છે? એટલે ઉપયોગનો સંબંધ શેની સાથે? જ્ઞાન સાથે છે, જ્ઞાનને દર્શન સાથે. જ્ઞાનનો ઉપયોગ, દર્શનનો ઉપયોગ આપણે કહીએ છીએ ને. એટલે ઉપયોગનો અર્થ અહીંયા તમારે શું કરવો? તો કે રાગ કરવો. કેમ કે અહીંયા અજ્ઞાન અવસ્થામાં પરનું લક્ષ્ય કરે છે એટલે રાગ કે દ્વેષ થાય છે. એટલે અહીંયા ગુરુદેવે એટલા માટે સમજવા માટે એમ કહ્યું કે તમારો ઉપયોગ જ્યાં ગયો છે ત્યાં એ રાગ કરી રહ્યો છે. એ અપેક્ષાથી અહીંયા એમ કહ્યું કે ઉપયોગનો અર્થ અહીં રાગ કરવો. યોગ અને ઉપયોગ એ અનિત્ય છે, એ કાયમ એક સરખા રહી જવા વાળી વસ્તુ નથી, તે સર્વ અવસ્થાઓમાં વ્યાપતા નથી, બધી અવસ્થાનો વિશે હોતા નથી. તે યોગ અને ઉપયોગ પરદ્રવ્ય સ્વરૂપ કર્મના નિમિત્તપણે કરતા છે એમ અહીંયા કહ્યું છે. હવે આ બધી વાતને અહીંયા સમીરાઈઝ કરીને સરસ વાત લીધી છે કે પહેલી વાત શું? કે ઘડો માટીથી તેના કાર્ય તાળે બને છે, કુંભારથી ઘડો બનતો નથી. ઘડાના કાર્ય તાળે ઘડો જ્યારે બને છે ત્યારે કુંભારના આત્માને નિમિત્ત કહો તો પછી શું થાય? એને નિત્ય કર્તૃત્વનો પ્રસંગ આવી પડે. એટલે પછી જ્યારે ઘડો હોય બને ત્યારે કુંભાર હોવો જ જોઈએ એમ થઈ જાય. એમ તો નથી, મશીનથી પણ થાય, ક્યાં કુંભારની જરૂર છે? ગમે તે બીજા નિમિત્ત હોય એટલે કુંભાર તો નથી, આત્મા તો છે જ નહીં. તો કઈ રીતે છે? તો કહે છે કે અનિત્ય એટલે કે સર્વ અવસ્થાઓમાં જે વ્યાપતા નથી એવા કંપન અને રાગાદી પરિણામો નો જે કરતા થાય છે એવો અજ્ઞાની, એટલે અજ્ઞાનીને એ હોય છે એટલા માટે અજ્ઞાની લીધો છે, એ પરદ્રવ્યના કાર્યકાળે નિમિત્ત કરતા કહેવામાં આવે છે. ત્યાં માટીમાં જે ઘડારૂપ કાર્ય થયું તે તો માટીથી જ થયું છે, નિમિત્તથી નહીં. જે રીતે પછી રોટલી માટે, વસ્ત્ર માટે, મકાન માટે, બધા માટે એ રીતે આપણે સમજી લેવું કે યોગનું કંપન અને રાગ એટલે ઈચ્છારૂપ ભાવ. બીજી રીતે કહીએ તો રાગ એટલે ઈચ્છારૂપ ભાવ. તે પરના કાર્યકાળે થાય છે, પરનું કામ, પણ એ એમ માને છે, એનો ભાવ, ઈચ્છા એ જ રીતે થઈ રહી છે એટલે એ એમ માને છે કે હું કરું છું, થાય છે એના કારણે. અને આ એમ માને છે કે હું કરું છું, તો એની ઈચ્છા છે, એનો ભાવ છે. થવું હોય તો થાય ને, એવું થવું હોય તો ના થાય, છતાંય થાય છે તો એને એમ થઈ ગયું છે કે હું કરું છું. એટલે પર દ્રવ્યના કાર્યકાળે પરમાં જે કાર્ય થાય એની પર્યાય બદલાય નવું બને તે વખતે એના જે ભાવ છે એ ઈચ્છારૂપે છે, એ રાગ અને યોગનું કંપન એને કરતા કહેવાય, એ પણ નિમિત્ત કરતા. ખરેખર કંઈ કરે નહીં, અહીંયા એવો ભાવ થયો અને સામે પેલી બાજુ પેલા કર્મ, જળ કર્મ બંધાયા. કાર્ય તો જ્યાં થયું એ જે દ્રવ્યમાં થયું એ દ્રવ્યથી જ થયું, એ જ એનો કરતા, એ ઉપાદાન કાર્ય, ઉપાદાન કરતા, એ જ ખાચો કરતા, પોતાથી જ થયું. યોગ અને રાગ એમાં નિમિત્ત, બસ આટલી જ વાત. અને યોગ અને રાગ જે છે, યોગ અને રાગ છે એનો આત્મા અજ્ઞાન અવસ્થામાં કરતા થાય. અજ્ઞાની યોગ અને રાગની ક્રિયાનો કરતા છે, તે કારણથી તેના યોગ અને રાગને પરપદાર્થના કાર્યકાળે નિમિત્ત કરતા કહેવામાં આવે છે. હવે આગળ લઈએ, થોડીક પરમાર્થ વાત રહીએ. અહીંયા પ્રવચન રત્નાકર ભાગ પાંચમો એના પાના નંબર 112 ઉપર અહીંયા કહે છે કે હવે કહે છે કે રાગાદી વિકારવાળા ચૈતન્ય પરિણામરૂપ પોતાના વિકલ્પને અને આત્માના પ્રદેશોના ચલનરૂપ પોતાના વ્યાપારને કદાચિત અજ્ઞાનથી આત્મા કરતો હોવાથી યોગ અને ઉપયોગનો તો આત્મા પણ કરતા કદાચિત ભલે હો, તથાપી છતાં પણ એ પરદ્રવ્ય સ્વરૂપ કર્મનો કરતા તો નિમિત્તપણે પણ નથી. આટલે સુધી વાત આવી. હવે આપણે જે પ્રયોજનભૂત વાત છે એ હવે આ પૂરું કર્યા ત્યાર પછીથી હવે આગળ વાત ચાલે છે કે નિમિત્ત છે તો કાર્ય થયું, એ વાત તો ઉડાડી દીધી. પણ પરના કાર્યમાં આત્મા નિમિત્ત થાય એ વાત પણ અહીંયા ઉડાડી. રાગ અને યોગનો ભાવ જે કાર્યમાં તે કાળે નિમિત્ત કરતા કહેવામાં આવે છે, પણ કોના? કે જે રાગ અને યોગનો કરતા છે એવા અજ્ઞાનીના. અજ્ઞાનીના એ રાગ અથવા તો ઉપયોગ, અહીંયા રાગ અને ઉપયોગને એક એ રીતે દર્શાવે છે કે જે ઉપયોગ જે છે એ પરમાં જાય છે એટલે રાગરૂપ છે. એટલે રાગ અને બીજો યોગ એ બંને છે એને જ્યારે એ કાર્ય પરમાં થાય છે ત્યારે એને નિમિત્ત કરતા કહેવામાં આવ્યા, પણ જ્યારે એને ખરેખર રાગ છે એટલે અજ્ઞાન અવસ્થા છે ત્યારે એ અજ્ઞાનીના રાગ અને યોગ છે એને નિમિત્ત કરતા કહેવામાં આવ્યા છે. જ્ઞાનીનાને નહીં. જ્ઞાનીનો ઉપયોગ આત્મા તરફ હોય, આનીનો ઉપયોગ કદાચ બીજે બહારમાં ગયો હોય તો પણ એ તો એને પોતાથી જુદો ભિન્ન જ માને છે, એટલે એની વાત નથી લેવાની. આ ગાથા બહુ ઊંચી છે. ભગવાનથી સિદ્ધ થયેલી ત્રણ લોકના નાથ કેવળી ભગવાને દિવ્ય ધ્વનિમાં કહેલી આ વાત છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાર્ય કરે એ વાત ત્રણ કાળમાં નથી. વળી આત્મદ્રવ્ય પરના કાર્યમાં નિમિત્ત કરતા પણ નથી, એ વાત અહીંયા તો સિદ્ધ કરી. વિશ્વમાં અનંત દ્રવ્યો છે, તે પ્રત્યેક દ્રવ્યની પ્રતિ સમય દરેક સમયે થતી પરિણતિ પરિણામો જે થઈ રહ્યા છે તે કોનાથી થાય? એ દ્રવ્યથી પોતાથી થાય છે, એમાં બીજો કોઈ કરવાવાળો નથી. પરદ્રવ્યના ગમે તે દ્રવ્ય હોય એના પરિણામનો કરતા એ દ્રવ્ય પોતે છે, પણ આ આત્મા તો નથી. વળી પરદ્રવ્યમાં જે પરિણામ થાય એનો ભગવાન આત્મા ત્રિકાળી દ્રવ્ય નિમિત્ત કરતા પણ નથી. આ બે સિદ્ધાંત તો બરાબર એમ જ રહેશે. કાર્ય તો તેના કાળે પોતાથી થાય છે, તો તેમાં નિમિત્ત કોણ છે એમ આપણે જ્ઞાન કરીએ છીએ. તો એ નિમિત્ત કોણ છે? તો એ નિમિત્તમાં એમ કહે છે કે સર્વ અવસ્થાઓમાં જે વ્યાપતા નથી એવા યોગ અને ઉપયોગ છે એમાં પરદ્રવ્યના કાર્યમાં નિમિત્ત છે, અને એ પણ જ્યારે અજ્ઞાન અવસ્થા છે ત્યારે. હવે એ જ્ઞાનીની અવસ્થાની વાત આપણે કરીને એ વાત અહીંયા પણ લીધી છે ગુરુદેવે 113માં પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કહ્યું કે ધર્મી સમ્યક દ્રષ્ટિ જીવ, પેલા અજ્ઞાનીની વાત આપણે લઈ લીધી બરાબર. હવે ધર્મી સમ્યક દ્રષ્ટિ જીવ યોગ અને યોગ કહો કે જોગ એમ પણ કહેવાય, એ જોગ અને રાગના પરિણામનો કરતા નથી. અજ્ઞાની છે એ રાગના પરિણામનો કરતા થાય છે, ક્ષણિક છે પરિણામ, એ વખતે એનું ઉપાદાન અશુદ્ધ જ કહેવાય એટલે એનો એ કરતા થાય છે. પણ સમ્યક દ્રષ્ટિ જીવ એ યોગના અને રાગના પરિણામનો કરતા નથી, એનો તો એ જ્ઞાતા છે. એને જુએ છે, જાણે છે, પણ એમાં એ એકરૂપતા કરતો નથી, મમત્વ કરતો નથી કે આ રાગ મારો, આ શુભભાવ આવ્યો તે મારો, એમ છે જ નહીં, એટલે એનો એ કરતા થતો નથી. આપણે પેલું ઉદાહરણ સમજ્યા કે અરીસાની અંદર મોર દેખાય છે, તો એ મોર દેખાતો જ એ માત્ર અંદર પ્રતિબિંબ રૂપે દેખાય છે, એ કે મોર એ અરીસામાં ખરેખર આવતો નથી. એટલે જે જ્ઞાની છે એ તો જાણે છે કે આમાં મોર નથી, આ તો પ્રતિબિંબ છે, માત્ર દેખાય છે. એટલે જ્ઞાની જ્યારે એના ઉપયોગમાં, એનો ઉપયોગ સ્વચ્છ છે, નિર્મળ ઉપયોગ છે, ત્યારે એની અંદર એને જે સ્વભાવ આવ્યો છે એ દેખાય છે, જે પરિણામ થયા છે પોતાના એ એને દેખાય છે, છતાં એનો એ કરતા થતો નથી, એનો એ કરતા નથી થતો, એને જાણે બસ, પછી આગળ વધી અને એ સારા છે તો પછી તો પતી ગયું. જો સારા કયા કે ખરાબ કયા તો પછી કરવા લાયક છે અને કરતા થઈ જાય. એમાં પડ્યો તો પછી છેવટે એ કરતા થવાનો જ છે, એની સાથે એકત્વ થવાનું, મમત્વ થવાનું અને પછી એને એને આશરો થવાના, બંધ થવાના, બધું જ થાય. પણ માત્ર જાણીને પાછો આવે કે આ સ્વભાવ આવ્યો છે પણ એ મારો નહીં, કેમ કેમ મારો નહીં, તો કે મારા સ્વરૂપમાં એવો ગુણ જ નથી તો સ્વભાવ મને ક્યાંથી હોય? આવ્યો તો ભલે આવ્યો, હું મારા સ્વરૂપમાં એવો કોઈ ગુણ જ નથી તો સ્વભાવ આવે ક્યાંથી કે અસ્વભાવ મને આવે ક્યાંથી? હું ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ 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 છું. એટલે માત્ર એને શું કર્યું, જ્ઞાન કર્યું કે આ કાર્યો આ દેશનો ભાગ થયો પણ એ મારો નહીં, એનાથી હું જુદો અને મારે ત્યાં રોકાવું નથી, હું તો આ મારા આત્મામાં ચાલે. જ્ઞાનીની વાત તો આમ છે, એને પોતાથી જુદા જાણે, મારે તો અહીંયા હું આ છું, મારામાં એવો ગુણ નથી, એ મારું છે જ નહીં. આવી ગયો તો કેમ આવી ગયો? ભાઈ મારી નબળાઈ, મારા એ વખતે મારા એવા પરિણામ કેમ થયા? તો કે મારો પ્રમાદ એટલે થયા, હવે હું સુધારી લઈશ, હવે હું પ્રમાદ નહીં કરું. મારો પુરુષાર્થ નબળો, એ વખતે પુરુષાર્થ નબળો પડ્યો એટલે શુભભાવ આવ્યો, પણ એ શુભભાવ ખરેખર મારો નથી, મારો એટલે આત્માનો, કેમ કે હું તો ત્રિકાળ શુદ્ધ, મારામાં એવો કોઈ ગુણ નથી. આ દ્રષ્ટિ કોની? નાની, સમ્યક દ્રષ્ટિની. એટલે એ રાગના પરિણામ જે થયા એનો કરતા નથી, જોડાણ જ નથી કરતો ને. આપણે પેલામાં ઉદાહરણ લીધું હતું કે પેલો છોકરો ચંપક એ બહાર ગયો, જે પેલું ચાલતું હતું એની સાથે જોડાયો, પ્રોસેસન ચાલતું હતું અને માર ખાઈને પાછો આવ્યો, અને એનો નાનો ભાઈ હતો એ માત્ર જાણીને પાછો આવ્યો. આપણે એવું ઉદાહરણ લીધું હતું, બરાબર ને? એ પેલો જોડાયો તો એને માર ખાધી, અને નથી જોડાતો અને માત્ર જ્ઞાન કરે છે તો એને કંઈ થતું નથી. આ એવું જ છે, એને જ્ઞાન કરવાનું છે કે આ પરિણામ થયા બસ, જો જોડાઈ ગયો તો પછી એ માર ખાશે, ચાર ગતિના રખડ ચક્કરમાં પડી જશે. ખૂબ સરસ વાત, સરસ રીતે સમજાય એવી વાત મૂકી છે કે સમ્યક દ્રષ્ટિનું પરિણમન કઈ રીતે હોય. કેમ કે શ્રદ્ધા સમ્યક એક વખત થઈ છે, અનુભવ સહિત સમ્યક શ્રદ્ધા થાય પછી આખી વાત બદલાઈ જાય છે. એને યાદે નથી કરવું પડતું, સમય સમય કે ભેદનાને નથી કરવું પડતું કે હું જ્ઞાની થયો, સમ્યક દ્રષ્ટિ થયો, માટે મારે હવે આમ, એમ કઈ નથી કે કોઈ મારે આમ થિંકિંગ કરવું જોઈએ, એમ નથી થતું, સહજ થઈ જાય છે, સહજ થઈ જાય છે. એ વાત તો સહજ થઈ ગઈ છે. જેમ કે આપણે અત્યારે આ પર્યાયમાં આવ્યા તો જે છોકરો છે નાનપણથી જન્મ્યો છે ત્યારથી એને એમ યાદ નથી કરવું પડતું કે ભાઈ હું પુરુષ છું, છોકરો છું, એવું કંઈ યાદ નથી કરવું પડતું. એ જે કંઈ કરે એમાં એને યાદ નથી કરવું, અને છોકરી છે તો એને કંઈ યાદ નથી કરવું પડતું કે ભાઈ હું છોકરી છું એટલે મારું આમ જ કરવાનું. એ તો પછી સ્ત્રી થાય છે તો કંઈ વારે વારે કંઈ યાદ કરવું પડે? એ તો સહજ થઈ જાય છે, હું આ છું તો છું. એ ખાલી આટલા આટલા ટાઈમની અંદર, જે થોડા વર્ષોની અંદર એ સહજ થઈ જાય છે એવો. ત્યારે પછી આ ભગવાન આત્મા જે ત્રણ કાળથી એવો હતો, એવો જો ખબર પડી ગઈ કે આ તો નાયક 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 જ છે, એમાં કોઈ બીજા એવા કોઈ ગુણ જ નથી, એ વાત ખબર પડે પછી તો એ સહજ થઈ જાય. હું જ્ઞાન કરું, બીજું કંઈ કરું નહીં, મારું આ બધું કામ હોય જ નહીં, મારે ને બધાને શું લાગે વળગે, હું મારા આત્મામાં આનંદમાં બસ હું પૂરેપૂરો પૂર્ણ છું, મારે બીજાની કોઈની જરૂર નથી, હું કોઈના આધારે નથી, મારે કોઈની જરૂર નથી, હું આમનામ જ પૂર્ણ છું. વર્તમાનમાં ભલે ને પર્યાય હોય તો હોય, તેથી શું થઈ ગયું, એ ક્યાં રહેવાની છે? વર્તમાનમાં મનુષ્યની પર્યાય છે કે દેવની પર્યાય છે? છે તો છે, હું તો ભગવાન આત્મા સિદ્ધ સમાન છું અને આ પર્યાય પણ પતી જશે, મારે શું છે? એ સહજ થઈ જાય છે, પોતાને શુદ્ધ આત્મા માનવા માંડે છે, એની શ્રદ્ધામાં એ પોતે પોતાની જાતને શુદ્ધ આત્મા માને છે, હું શુદ્ધ આત્મા છું. પર્યાયમાં નથી, એમ નથી થતું કે એ સ્વચ્છંદે ચડી જાય, એમ નહીં. પર્યાય છે એને જાણે છે કે આ વર્તમાન પર્યાય મલિન છે, વર્તમાન પર્યાય મનુષ્યની છે, વર્તમાન પર્યાય આ છે, પણ એ પર્યાય છે તો ભલે રહી, એ કંઈ કાયમ શાશ્વત વસ્તુ નથી, હું જુદો છું, એટલે સ્વચ્છંદ આવતો જ નથી. હવે જે સમ્યક દ્રષ્ટિ નથી અને જો એ એમ માને કે હું શુદ્ધ છું, પર્યાયને માને નહીં, વર્તમાન પર્યાયને, કે ભાઈ હું મનુષ્ય છું અને મને હજી આટલા પ્રમાણમાં કર્મને કારણે થઈને આ બધું છે, નો કર્મને કારણે આ શરીર છે અને બીજા સાતાવેદીની સાતાવેદીની બધું ચાલી રહ્યું છે, એ બધાને માને નહીં અને હું આત્મા શુદ્ધ આત્મા એમ જો કરે તો એ સ્વચ્છંદી થઈ ગયો, એ નિશ્ચય આભાસી, એ નિશ્ચય આભાસી કહેવાય. નિશ્ચય નો આભાસ, નિશ્ચય શું, હું નાયક આત્મા બસ, એ નિશ્ચય છે. પણ એની સાથે જે વ્યવહાર છે, જે પર્યાય છે, એ પણ છે ને. પેલા જ્ઞાનીને તો શું છે કે વ્યવહાર છે અને ગૌણ કર્યો, કે ભાઈ છે તો છે પણ એને ગૌણ કર્યો, નથી એમ નહીં, અભાવરૂપ નથી કર્યો. અને આ નિશ્ચય આભાસી એને અભાવરૂપ કરી નાખે છે. એટલો નિશ્ચય ના, એમ ન હોય, નિશ્ચય હોય તો સાથે વ્યવહાર તો હોય, પણ વ્યવહાર આદરણીય નહીં. વ્યવહાર હોય અને વ્યવહારને જાણે પણ ખરો, અને વ્યવહારને જાણે એમાં પણ એનું કંઈક પ્રયોજન પણ છે, કે વ્યવહારને જાણશે તો એને ખબર પડશે કે હજી મારામાં આટલી મલિનતા પડી છે, મારે આટલી હજી શુદ્ધતા પ્રગટ કરવાની છે, આટલી મારી શુદ્ધતા અને આટલી મલિનતા. દ્રવ્ય અપેક્ષાએ હું શુદ્ધ છું, પણ વર્તમાન પર્યાયમાં હજી આટલી શુદ્ધતા, આટલી અશુદ્ધતા. એટલે જાણવું તો પડે, એટલે એવો વ્યવહાર હોય એટલે એ વ્યવહારને ઉડાડી ના દે. સમ્યક દ્રષ્ટિ એમ નહીં કે ચાલો હું શુદ્ધ છું બસ, બીજી કોઈ વાત જ નથી, ના એમ ન હોય. સાથે ને સાથે પર્યાયને પણ જાણે, બંનેને જાણે છે. સમ્યક દ્રષ્ટિનું લક્ષ્ય આત્મા તરફ રહે છે કે આ શુદ્ધ સ્વરૂપ છે તો શુદ્ધ સ્વરૂપ આમ જ છે, અને વર્તમાનમાં એ જે કંઈ કરતો હોય, ઉપયોગ બહારમાં જતો હોય, છતાં પણ એનાથી પોતે જુદો અલિપ્ત રહે છે અને એને માત્ર જાણે છે, જ્ઞાન કરે છે, એવી સમ્યક દ્રષ્ટિની દશા હોય છે. કર્મી સમ્યક દ્રષ્ટિ જીવ જોગ અને રાગના પરિણામનો કરતા નથી થતો, એટલા માટે નથી થતો. તેથી ધર્માત્મા પરદ્રવ્યના કાર્યકાળે, પેલું બીજું દ્રવ્ય જે છે એમાં કાર્ય થાય ત્યારે તેનો નિમિત્ત કરતા નથી. જ્ઞાની રાગ અને યોગનો કરતા નથી. જ્ઞાની આત્મા પોતાના જ્ઞાતા દ્રષ્ટાના જ્ઞાનના પરિણામ કરે છે. એના પરિણામ કેવા? જ્ઞાનના જ પરિણામ છે એમ કહેવું એ પણ ખરેખર તો ભેદ કથન છે અને એને ઉપચાર કહેવાય. જ્ઞાની આત્મા પોતાના જ્ઞાતા દ્રષ્ટાના જ્ઞાનના પરિણામ કરે છે એમ કહેવું એ પણ ભેદ કથન હોવાથી ઉપચાર છે. તો પછી પરના કરતા અને નિમિત્ત કરતા બનવાની એ તો કઈ વાત જ રહેતી નથી. એમ કહીએ કે જ્ઞાની આત્મા પોતે જ્ઞાતા દ્રષ્ટાના જ્ઞાનના પરિણામ કરે છે એમ કહેવું એ પણ ભેદથી કહ્યું, ભેદથી કહ્યું, ઉપચારથી કોઈ વ્યવહાર છે. ખરેખર તો જ્ઞાની પોતે પોતામાં જ છે. કૃપાળુ દેવે એ વાત એવી રીતે કહી છે, જ્ઞાની પોતે પોતામાં જ છે. જેટલું કથનમાં આવે છે ને એને પણ અપેક્ષાથી વ્યવહાર કર્યો છે. નિશ્ચય તો એ છે કે પોતે એ રૂપે પરિણમી જાય, એ જ નિશ્ચય. છેલ્લી નિશ્ચયની વ્યાખ્યા એવી છે. આપણે નિશ્ચયની વાત કરીએ પણ એ કહ્યું શું, કથન કર્યું અથવા તો ભેદ કરીને સમજાયું એટલે એને વ્યવહાર કરી દીધો, એ માહિતી રૂપે થયું, ઇન્ફોર્મેશન થઈ. પણ એ રૂપે પરિણમી જાય તો નિશ્ચય થાય સાચો. એમ કહું કે હું નાયક છું, નિશ્ચયને એનું કથન છે, બરાબર છે, પણ તે છતાં એ તો કથન છે,
કથન છે.
હું નાયક છું એ રૂપે હું પરિણમી જોઉં તો નિશ્ચય છે.
પછી
બોલવા પણ રહેતું જ નથી. એટલે આખું આપણે ભલે શાસ્ત્ર ભણીએ છીએ પણ ટૂંકમાં વિચાર કરવા જઈએ તો આ સ્વરૂપ શુદ્ધ જ છે. એમાં કોઈને કહેવાની જરૂર નથી, કંઈ કરવાની જરૂર નથી, અનુભવવાની વસ્તુ છે. હવે અનુભવી નથી શકતા એટલે આટલો બધો વિસ્તાર કરીને સમજાવ્યું છે. આટલો બધા કેમ લાંબા લાંબા વિસ્તાર કરવા પડે કે અનુભવ થતો નથી, તો અનુભવ નથી થતો તો પછી અનુભવની વાતને તમને કેવી રીતે સમજાવવી? એટલે વધારે લાંબુ ચાલે. જેને અનુભવાઈ ગયું એનું તો ટૂંકું ને ટચ થઈ ગયું કે આ હું આ બસ અનુભવ્યું છે એ ખબર છે. સરબત જે છે એક સ્પેશિયલ તમે લઈને આવ્યા તો એને કેમ સમજાવવું પડે કે એનો એક ડિફરન્ટ સ્વાદ છે, તો તમે તો કેવો છે? તો કે એની લીંબુને એમાં પાણી એને સાકર હશે, બીજું શું હશે? તો ના એમ નહીં, એમાં છે બધું ઘણું છે. તો કે શું એમાં? ઇલાયચીનો સ્વાદ છે. ઠીક છે, બરાબર છે. પછી કે ના એટલું નહીં, એમાં કેસરનો પણ એમ સ્મેલ આવે છે. એની અંદર 25 વસ્તુ ગણાવ્યા જ કરે, ગણાવ્યા જ કરે, પણ તો એ કે પણ કેવો? તો કે અનુભવ કરો તો ખબર પડે, વર્ણનથી કઈ સ્વાદ નહીં આવે.
બધું એક સાથે એક ગોઠવામાં આવે,
કે અંદર જરા કેમ કેમ જરા તજ એ વાટીને નાખેલું છે, પણ કેટલું બધું પીધા કરે પણ તો પણ તો સ્વાદ પણ ન લઈએ ત્યાં સુધી તો ગમે તેમ ડિસ્ક્રાઇબ કરો કઈ અર્થ નથી. એ સ્વાદ લો તો જ બધી ખબર પડે કે આ સ્વાદ. એટલે ડિસ્ક્રાઇબ કરી અને જણાવ્યું કે આ રીતે આપવા હોય, પણ અનુભવની વાતને શબ્દોમાં તો કેવી રીતે લવાય. પણ આ કરુણા એટલી બધી થઈ ગઈ એમને કે અમે અનુભવ કર્યો જેવો તમે અનુભવ કરો, એટલે તમને પ્રશ્નો થાય છે એના પહેલેથી જવાબ એમને ગાથા રૂપે આપી દીધા. મહાપુરુષોની કરુણા તો જો એમને એમ થયું કે તમને આવા પ્રશ્નો થશે, તમને અનુભવ નથી એટલે થશે, એટલે જેટલા બને એટલા પ્રશ્નો પોતે જાતે ઉભા કરી અને જવાબ આપી દીધા. મહાપુરુષોની કરુણા તો જુઓ કેવું કહેવાય, પોતે તો અનુભવી લીધું છે, એમને તો કઈ જોઈતું નથી. આપણે માટે કરુણા કરી તો એમ એમ નહીં કે ચાલો થોડું લગીને મૂકી દઈએ, એમ નહીં કે તમને હવે આવા પ્રશ્ન થશે, આવા પ્રશ્ન થશે. શિષ્ય દ્વારા પ્રશ્ન મૂકીને ટીકામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાને પણ કેટલું બધું ક્લિયર કર્યું, શિષ્યને મૂક્યા કેટલી કરુણા. અહીંયા ગુરુદેવ કહે છે કે અજ્ઞાની જીવ માને છે કે પર જીવોની દયા પાળવી તે ધર્મ છે. અજ્ઞાની જીવ માને છે કે પરદ્રવ્યની જીવ દયા પાળવી તે ધર્મ છે, પોતે દયા પાળી શકે છે, બચાવી શકે છે, એ કોણ માને છે? એ અજ્ઞાની માને છે. એને કહે છે અરે ભાઈ તને આ શું થઈ ગયું છે? પરજીવનું ટકવું એ તો તેના કારણે છે. પરજીવ રહ્યો છે એ એને કારણે રહ્યો છે કે બીજાને કારણે રહ્યો છે? આપણે એને ટકાવી રાખીએ એનું અસ્તિત્વ આપણે કારણે છે કે એના કારણે? એનું અસ્તિત્વ એના કારણે છે. પરજીવનું ટકવું તો તેના કારણે છે, તેની તું દયા પાળી શકે એ કેમ બને? વળી દયાનું કાર્ય જે પરમા થયું, ધારો કે એને અભયદાન તમે આપ્યું બચાવ્યું, તો બચ્યો કોણ? એ બચ્યો તો કાર્ય તો એનામાં થયું ને, કાર્ય ત્યાં થયું ને. અને આપણે શું કહીએ કે મેં બચાવ્યો, પણ બચ્યો કોણ? બચ્યો પેલો, તો કાર્ય ક્યાં થયું? પેલામાં થયું. તો આપણાથી કેવી રીતે થાય કાર્ય? પરમાં વ્યાપ્યા આપણે નથી આપતા તો કેવી રીતે થાય? એ બચ્યો એ પરિણામ એના થયા, એ પરિણામ એના થયા, બચવા રૂપે પરિણામ થયા, એવી પર્યાય થઈ તો એ એની થઈ, તો એ એના દ્રવ્યમાં થઈ. તો આપણે શું કર્યું? માત્ર ભાવ કર્યો બહુ તો કે બચાવીએ, પણ આપણે કઈ એના પરિણામ થોડા કરી શકીએ? એના પરિણામ આપણે કરી શકતા નથી. આપણા પરિણામ થયા, આપણા પરિણામ શું થયા? કે શુભ ભાવ થયો, એ આપણા પરિણામ. શુભ ભાવ પરિણામ છે તે આપણા છે, અને પેલો બચ્યો છે એ પરિણામ જે થયા છે એ પેલા દ્રવ્યના છે. બે દ્રવ્ય જુદા. બહુ સરસ વાત બધી સમજાય છે કે પરમા થયું તેમાં અહીંયા કહે છે કે તું તેની દયા પાળી શકે છે એ કેમ બને? વળી દયાનું કાર્ય જે પરમા થયું તેમાં આત્મા નિમિત્ત છે એમ જો તું કહે તો એમ પણ નથી, કેમ કે એમ માનતા નિત્ય કર્તૃત્વનો પ્રસંગ આવી પડશે. નિત્ય કર્તૃત્વનો પ્રસંગ બનતા રાગથી ભિન્ન પડી ભેદજ્ઞાન અને મુક્તિ માર્ગ પ્રાપ્ત કરવાનો કોઈ અવસર રહેશે નહીં, મહાદોષ આવશે. માટે હે ભાઈ, આત્મદ્રવ્ય પરના કાર્યોનું નિમિત્ત કરતા પણ નથી, એમ યથાર્થ નિર્ણય કર. ભગવાન તું કોણ છો? શું તું રાગ છો, કંપન છો? નારે ના, તું તો ભગવાન જ્ઞાન સ્વરૂપ છો. આવો જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા જેને જ્ઞાનમાં જાણવામાં આવ્યો તે પરના કાર્યોનો નિમિત્ત કરતા પણ નથી, કેમ કે જ્ઞાની યોગ અને રાગનો કરતા નથી, જ્ઞાતા છે. એટલે ખરેખર આત્મા એનો કરતા નિમિત્ત કરતા પણ થઈ શકતો જ નથી. તો પછી જ્ઞાની કરતા થઈને પરના કાર્ય કરી એ વાત કેવી રીતે? એ બનતું જ નથી. જ્ઞાનીની વાણીથી અન્ય જીવને જ્ઞાન થાય છે એ વાત યથાર્થ નથી. જ્ઞાનીની વાણી એનાથી પેલા જીવને જ્ઞાન થાય એ બને? ના બને. જ્ઞાન એને એના કારણે થાય, એનામાં જ્ઞાન ગુણ છે એને કારણે એને જ્ઞાન થાય. એ દ્રવ્યમાં જે થાય, જ્ઞાન થવું કે મિથ્યાત્વ રહેવું, એ એનું કામ, એમાં આ શું કરે? એટલે જ્ઞાનીની વાણીથી બીજા અન્ય જીવને જ્ઞાન થાય છે તે વાત યથાર્થ નથી. તે જીવને જ્ઞાન પોતાથી થાય છે, વાણીથી નહીં. અને આની વાણી જે નીકળે છે એ પણ પૂતગળ છે, એ પણ ક્યાં આત્માની છે? એ પણ પૂદગળ છે. એટલે વાણીથી નહીં, તે જ્ઞાનના પરિણમનનો કરતા જેને જ્ઞાન થયું, એ પેલો જ્ઞાન જેને થયું એ જ જીવ છે. વાણીથી એને જ્ઞાન થયું છે એમ બિલકુલ નથી. નિમિત્તથી કથન કરવું એ જુદી વાત છે, અને નિમિત્તથી કરતા પણ માનવું એ જુદી વાત છે. બીજી વાત સરસ રીતે મૂકી કે નિમિત્તથી કરતા પણ માનવું એ જુદી વાત છે, અને નિમિત્તથી કથન કરવું એ વાત જુદી છે. કહે છે કે રાગાદી વિકલ્પવાળા ચૈતન્ય પરિણામ સ્વરૂપ પોતાના વિકલ્પને અને આત્માના પ્રદેશના ચલનરૂપ પોતાના વ્યાપારને કદાચિત ક્યારેક અજ્ઞાનથી આત્મા કરતો હોવાથી યોગ અને ઉપયોગનો તો આત્મા પણ કરતા કદાચિત ભલે હોય, યોગ અને ઉપયોગનો અજ્ઞાન અવસ્થામાં, છતાં પણ પરદ્રવ્ય સ્વરૂપ કર્મનો કરતા તો નિમિત્તપણે પણ ક્યારેય થતો નથી. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.
Thank you.